આપણા ત્યાં પારલા મંદિર ખાતે પંચ કલ્યાણક મહોત્સવનો પ્રસંગ આવી રહ્યો છે. ઘણા ઘણા મહાભાગ્ય મહાપુણ્યનો ઉદય હોય છે ત્યારે આવો મહોત્સવ મનાવવાનો યોગ બને છે. મનુષ્ય ગતિના જીવો દેવ ગતિના જીવો અને તિર્યંજ ગતિના જીવો જે આ સમોસરણની અંદર જેને લાભ પ્રાપ્ત થાય છે, વિશેષ રૂપથી મનુષ્ય ગતિના જીવ અને દેવ ગતિના જીવો જે આ પંચ કલ્યાણક મનાવે છે, તો એવા જ જીવને સાક્ષાત લાભ થાય છે કે જેણે પૂર્વની અંદર આ પ્રમાણેની ભાવના ભાવી હોય છે. એવા જ કોઈ પૂર્વ પર્યાયની અંદર એવા પરિણામ એને થયા હોય છે, એવી અંદરમાં એને ભાવના ઉતરે છે, તો એના ભાવનાના ફળમાં એ પંચમ ગતિનો જીવ તો આવા પરિણામ કરે છે અને સાક્ષાત ત્રણ લોકના નાથની પંચ કલ્યાણક મનાવવાનો અવસર પ્રાપ્ત થાય છે. અનંત ઉપકાર પૂજ્ય ગુરુદેવ શ્રીનો કે પહેલાના કાળમાં તો બે ચાર વર્ષે પાંચ વર્ષે એકાદ પંચ કલ્યાણક થતી હતી, આજે પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રતાપે એક વર્ષમાં ચાર પાંચ કલ્યાણકો થાય. પૂજ્ય ગુરુદેવ શ્રીનો જે જન્મ થયો છે, આ ભરતભૂમિ પર જે પૂજ્ય ગુરુદેવ શ્રીનો જન્મ થયો છે, તો કે જે કે ત્રણ બિંદુ અર્થે એમનો જન્મ થયો છે. એક તો અહીં આવીને એમને પોતાની પર્યાયની અંદર પોતાના ચૈતન્ય સ્વભાવ પોતાના ભગવાન આત્માને પ્રતિષ્ઠિત કરવા માટે જ આ મનુષ્ય પર્યાયમાં એમનો. બીજો બિંદુ એ છે, એમના નિમિત્તે આપણને બધાને પોતાની પર્યાયમાં પોતાના ભગવાનની પ્રતિષ્ઠા કરવા માટે એમનો જન્મ થયો છે, એમાં એ નિમિત્ત બને છે ને. અને ત્રીજો બિંદુ તો એ છે કે જગતની અંદર વર્તમાનમાં ભરતક્ષેત્રમાં આ હિન્દુસ્તાનમાં જેટલા પણ જૈન મંદિર અહીંયા આગળ થઈ રહ્યા છે એમના પ્રતાપે, તો બહારમાં જિનેન્દ્ર ભગવાનની પ્રતિષ્ઠા થવા માટે એમનો જન્મ થયો છે. પૂજ્ય ગુરુદેવ શ્રીએ એ ભગવાનની પણ ઓળખાણ કરાવી અને આ ભગવાનની પણ ઓળખાણ કરાવી, એવો અનંત ઉપકાર છે. પંચ કલ્યાણકનું શું વેટેજ છે તે પૂજ્ય ગુરુદેવ શ્રીએ શીખવાડ્યું છે. એની શું આવશ્યકતા છે, એની શું જરૂરત છે, તો કે છે કે એનું જો જ્ઞાન કરાવ્યું હોય એવની અહીંયા આગળ જગતના જીવોમાં જે ભાવ ઉછળી રહ્યા છે આ પ્રમાણે દર વર્ષે, તો કહે છે કે એ ખરેખર પૂજ્ય ગુરુદેવ શ્રીનો પ્રતાપ છે. એટલે ત્યાં ખબર હતી આ બધી વાત, રૂઢિથી ચાલતું હતું બધું, પુસ્તક તો ખોલાતા જ નહોતા, બસ મંદિરે આવું અને પાછા ચાલ્યા જવું. પણ કોને કહેવાય જિનેન્દ્ર ભગવાન અને કોને કહેવાય આ આત્મા ભગવાન, તો કહે છે કે કઈ ખબર નથી, બસ એમનો એમ આવ્યો હતો. અનેક પ્રકારના મહોત્સવ ઉત્સવવામાં આવે છે, લૌકિકમાં તો લગ્નના પણ મહોત્સવ ઉત્સવવામાં આવે, પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ હોય તો એ મહોત્સવ ઉત્સવવામાં આવે છે. પણ અહીંયા કહે છે કે આ મહોત્સવ અલગ પ્રકારનો છે, આ બધો અલૌકિક મહોત્સવ છે. પંચ કલ્યાણક મહોત્સવ, એક મૃત્યુ મહોત્સવ, દસ લક્ષણ પર્વ મહોત્સવ, અષ્ટાનિકા પર્વ મહોત્સવ, તો કે એ બધા તો આત્માની આરાધના કરવા વાળા મહોત્સવ છે. પંચ કલ્યાણક મહોત્સવ અને મૃત્યુ મહોત્સવ આ બંનેમાં શું ડિફરન્સ છે? એક પંચ કલ્યાણક મહોત્સવ આપણે મનાવીએ છીએ અને એક મૃત્યુ મહોત્સવ મનાવે છે. તો કે પંચ કલ્યાણક મહોત્સવ કોના માટે મનાવવાનો છે? તો કે પોતાના આત્માની અંદર આત્માની આરાધના કરીને પોતાની પર્યાયમાં આનંદ દશા જે પ્રગટ કરવી, રત્નત્રય ની પ્રાપ્તિ કરી હકીકતમાં, તો તે મહોત્સવ મનાવ્યો કહેવાય. તો એમાં આ જે પંચ કલ્યાણક છે, કે પૂજ્ય ગુરુદેવ શ્રી કહેતા હતા આ પંચ કલ્યાણક સમ્યક દર્શન નું સાક્ષાત નિમિત્ત કારણ છે. કેમ એ સાક્ષાત નિમિત્ત કારણ બતાવ્યું? કારણ કે આ જીવને જે સમ્યક દર્શન ની પ્રાપ્તિ થાય છે, તે પાંચ લબ્ધિ પૂર્વક સમ્યક દર્શન ની પ્રાપ્તિ થાય, અને એની અંદર એક દેશના લબ્ધિ નો રોલ અહમ જોવામાં આવે છે, અને એ દેશના લબ્ધિ ની અંદર એ તીર્થંકર ભગવાન ની દેશના એ દેશના લબ્ધિ ની અંદર નિમિત્ત બની જાય છે, અને એના ફળમાં આ જીવને આત્માનો અનુભવ કરીને સમ્યક દર્શન ની પ્રાપ્તિ થાય છે. આમ અહીંયા આગળ પંચ કલ્યાણક મહોત્સવ ની અંદર તો આ જીવને અહીંયા આગળ રત્નત્રય ની પ્રાપ્તિ થાય છે, એ રીતે પંચ કલ્યાણક મહોત્સવ એના નિમિત્તે મનાવવામાં આવે છે. અને મૃત્યુ મહોત્સવ કેવી રીતે મનાવવામાં આવે? દિલીપભાઈ, જેને સમ્યક દર્શન ની પ્રાપ્તિ થઈ છે, જેને રત્નત્રય ની પ્રાપ્તિ થઈ છે, તો કે છે કે મરણ કાળે નિર્વિઘ્નપણે પોતાના રત્નત્રયને એક ભવથી બીજા ભવમાં જ્યારે લઈ જવાનો હોય છે, તેની અંદર કોઈ પણ પ્રકારનો દોષ ન લાગવા દેવો, એ પ્રમાણે મૃત્યુ મહોત્સવ મનાવવો. પોતાની સુરક્ષા કરે, પોતાને જે રત્નત્રયની પ્રાપ્તિ થઈ છે એની સુરક્ષા કરીને મૃત્યુ મહોત્સવ મનાવવામાં આવે. લાડવા વેચવા એ મૃત્યુ મહોત્સવ નથી, પણ પોતાની પરિણતિ ની અંદર પોતાના રત્નત્રય ની સંભાળ રાખીને નિર્વિઘ્નપણે બીજે ભોમાં લઈ જવું, એને બોધિ સમાધિ સમાધિ મહોત્સવ આ પ્રમાણે મનાવવામાં આવે છે. અનેક પ્રકારના મહોત્સવ મનાવવામાં આવે છે. અહિયાં તો કે છે કે આ જે પંચ કલ્યાણક મહોત્સવ છે ને, ભગવાન લાવવાના છે, ઘેર ભગવાન પધારવાના છે. જેમ વેવઈ નો ફોન આવે આપણા ઘેર કે ભાઈ અમે આવવા વાળા છીએ, તો આપણે ઘર કેવું કરી નાખીએ બધા? અરે ઘર કેવું કરી નાખીએ બધા? આમ રૂટિંગ ઘર હોય તો કેવું થઈ જાય બધું, કે ભાઈ ચાદર બી નવી આવી જાય, એમ કહેવાનો મતલબ, બરોબર ને? હા, ઘરણા બરણા ના લાગેલા હોય તો ઘરણા લાગી જાય, કહેવાનો મતલબ બધું ઠીક ઠાક કરી લેવામાં આવે. એક વેવઈ આવવાના હોય એની કેટલી મહત્તા, કે ઘરની અંદર બધું ઠીક ઠાક કરી લેવામાં આવે. અહીંયા આગળ કે છે કે ત્રણ લોકના નાક આવવાના છે, તો કે છે કે એ પ્રમાણે આપણા પરિણામ ઠીક ઠાક થઈ જવા જોઈએ. પોતાના પરિણામોની અંદર વિશુદ્ધિ આવી જવી જોઈએ, એક અપેક્ષિત વિશુદ્ધિ આવે છે. કારણ કે આ પંચ કલ્યાણ જો સમ્યક દર્શન નું નિમિત્ત છે, તો સમ્યક દર્શન કરતા આપણા પરિણામોની અંદર એક અપેક્ષિત વિશુદ્ધિ કેવા પ્રકારે આવે? તો કે અહીંયા પોતાના પરિણામોની અંદર એ પ્રમાણે વિશુદ્ધિ આવી જવી જોઈએ. પરિણામોમાં વિશુદ્ધિ કેના માટે આવે? કે આ ભગવાન કોના માટે આવવાના છે? બોલો, આ મંદિર કોના માટે બનાવવાનું છે? આ બધા મંદિર કોના માટે? આપણે ત્યાં એનાઉન્સ કર્યું હતું કે સર્વ મુમુક્ષુ ભાઈઓનું, સર્વ આપણા ભાઈઓનું અહીંયા આગળ આ મંદિર. અહીંયા આગળ કે છે કે ભાવના 100% સાચી, પણ અહીંયા આગળ કે છે કે દરેક જીવે તો એ પ્રમાણે લેવાનું છે કે મારા માટે મંદિર બનાવવાનું છે. એવા ભાવ સાથે આપણે અહીંયા આગળ વર્તવાનું છે. કે છે કે જેટલા પણ સાધર્મી ભાઈઓ અહીંયા આગળ જે મદદ કરે છે, આ મંદિરની અંદર મદદ કરે છે, એટલે મારા માટે મદદ કરે છે. આ એક જીવ રત્નત્રયની પ્રાપ્તિ કેવી રીતે કરી લે, આ એક જીવ ધર્મ માર્ગમાં કેવી રીતે લાગી જાય, એક જીવ ભૌતિક કેવી રીતે છૂટે, તો કે છે કે આ બધા સાધારણીઓએ મારા માટે આવો વિચાર કર્યો છે, એટલા માટે આ મંદિર અહીંયા આગળ બનાવવાનું. સ્વાધ્યાય ભવન બનશે તો સ્વાધ્યાય કોના માટે કરવાનો છે? એટલે મારા માટે કરવાનો છે. પાઠશાળા ચાલશે અહીંયા આગળ તો પાઠશાળા કોના માટે ચાલશે? ભલે 50 વર્ષ થયા, 60 વર્ષ થયા, ઉંમર સાથે ના જો, મારા શીખવા માટે કરવામાં આવે. અહો, કેવું મારું ગજબનું તો પુણ્ય અહીંયા આગળ કામ કરી રહ્યું છે. હું મંદિરમાં પ્રવેશ કરીશ ત્યારે પૂજારીભાઈ મારા માટે અર્ઘની થાળી લઈને તૈયાર હશે. જુઓ તો, ઓહો, આટલું બધું ભાગ્ય મારા ભાગમાં છે. કે અહીંયા આગળ પૂજા પણ કોના માટે? તો કે મારા માટે આ બધી તૈયારીઓ ચાલી રહી છે. આ કોઈના માટે તૈયારી નથી ચાલતી, આ મારા માટે તૈયારી ચાલે. એવા દરેક વ્યક્તિએ અહીંયા આગળ પોતાના ભાવ અંદરમાં ક્રિએટ કરવા પડશે. સમુચ્ચય રૂપે ભાવ બધા છે ને વેચી જાય છે. અહીંયા વ્યક્તિગત પ્રમાણે વિચાર કરે કે આ લાભ મને અવસર, આ બધો અવસર મને પ્રાપ્ત થયો. જ્ઞાનાનંદ શ્રાવકાચાર્ય ની અંદર ચર્ચા આવે છે કે જયારે અહીંયા ગણતી કોઈ મનુષ્ય ગતિનો જીવ કે તિર્યક ગતિનો જીવ અહીંયાથી છૂટીને જયારે સ્વર્ગમાં જાય છે,
તો ત્યાં આગળ સ્વર્ગમાં એની વ્યવસ્થા શું હોય? તો કે સ્વર્ગની અંદર જ્યારે જેવો થાય છે ત્યારે માની લો કે આ મિથ્યા દ્રષ્ટિ જીવ હોય અને ત્યાં આગળ સ્વર્ગમાં જાય તો સ્વર્ગની અંદર બાકીના બધા જે સિનિયર દેવ હોય છે એ બધા ભેગા થઈ જાય છે અને ભેગા થઈને કોનો અવતાર કરે? તો કે છે કે એ જે દેવ જેને નવો જન્મ ધારણ કર્યો છે તો કે એના આવકાર માટે બધા લાઈનસર ઉભા રહી જાય છે અને પછી આવો 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 અને આવો આવો ત્યાં તો અંતર્મુહૂર્તની અંદર એ પ્રમાણે જેને કહેવાય યૌવન થઈ જાય અને તૈયાર થઈ જાય છે અને તરત જ જિનેન્દ્ર ભગવાનના મંદિરમાં એને લઈ જાય છે અને જે પ્રમાણે એ બધી વિધિ કરતા હોય તો આ તો નવો છે ને આ જીવ તો ત્યાં તો કે છે કે કેવી રીતે બધી વિધિ શીખવાડે છે અને એ પ્રમાણે એને ત્યાં આગળ તૈયાર કરે છે જેમ ત્યાં આગળ એક નવો વ્યક્તિ જેના માટે સમસ્ત દેવગણ ત્યાં લાગી જાય છે અને એ પ્રમાણે વિધિ શીખવાડે છે એમ અહીંયા આગળ કહે છે કે આ બધા મારા સાધર્વીઓ જે છે તે દેવ સમાન કહે છે કે મારું કાર્ય કરવા વાળા છે કે અહીંયા બધા લાગી જવા વાળા છે કે આ જીવ રત્નત્રયની પ્રાપ્તિ કેમ કરી લે? તો જો આપણા સાધર્મીનો એવો ભાવ છે કે આ જીવ કેમ રત્નત્રયની પ્રાપ્તિ કરી લે તો કે મારો કેવો ભાવ હોવો જોઈએ? પ્રવાસ છોડીને એક જ માત્ર પ્રયોજન છે, આયોજનમાં પ્રયોજન ના ચૂકવું જોઈએ. એક તત્વની પ્રાપ્તિ કેમ થાય? આ જેટલા પણ પ્રસંગ બનાવવામાં આવે છે, જો ભાઈ વારંવાર આ યોગ બનતો નથી. ખબર છે આ મનુષ્ય પર્યાય આપણને કેટલા ભાવ પછી મળી હશે આપણને ખબર નથી. કોઈ તમોસરણમાં જઈને પૂછે કે આ જીવ કેટલા કાળ પછી મનુષ્ય થયો છે, એવું બને કે અનંત અનંત કાળ પછી આ જીવને આ મનુષ્ય પર્યાય મળી છે, એવો બી સર્વજ્ઞ ભગવાનની વાણીમાં જવાબ આવી શકે છે. અને એની અંદર આ સુંદર યોગ બન્યો છે. હવે વિતરાગી દેવ શાસ્ત્ર ગુરુનો યોગ બન્યો છે અને એ આપણે એમણે એમ ચાલ્યા જઈએ, પ્રમાદનું પોષણ કરીને એમણે એમ ચાલ્યા જઈએ, આત્માની અરુચિ કરીને એમણે એમ ચાલ્યા જઈએ તો કે છે કે અહીંયા પ્રકૃતિ કે છે મારે તો બીજા ઘણા ઘરાક છે. એટલે અમારે તો બીજા ઘણા ઘરાક છે, એટલે કે આ ચાન્સ હવે બીજાને મળશે. તમારે હજી અહીંયા માઇન્ડ નથી બન્યું ને, તમારે માઇન્ડ નથી બન્યું તો કાંઈ વાંધો નથી, આપણે પછી મળીશું એમ વાત કરવામાં આવશે. એમ અહીંયા આગળ પોતે ગંભીરતા લઈને, સિરિયસનેસ લઈને અને અંદરમાં ઉછાળા પૂર્વક આપણે કેવી રીતે આપણે એમાં સેવામાં લાગીએ. અરે આ તો વૈયાવૃત્તિ છે, અર્યંત ભગવાનની વૈયાવૃત્તિ. રત્નગ્રંથ શ્રાવકાચાર્યમાં કહે છે કે જિનેન્દ્ર ભગવાનના મંદિરના બારી બારણા સાફ કરવાથી અર્યંત ભગવાનની વૈયાવૃત્તિ છે. જીવો તો ખરા કે નતો, અહીંયા આગળ એક બાજુ એક સાથે અહીંયા આગળ બધા લાગી જાય છે તે અર્યંત ભગવાનની વૈયાવૃત્તિ છે. આવા પરિણામ શ્રાવકની ભૂમિકાની અંદર સહજ આવ્યા વગર રહેતા નથી. ખ્યાલ આવે છે કે નહીં? હવે જુઓ એની અંદર, આની અંદર આપણે એક વિષય, આપણે જે સ્વાધ્યાયનો સમય મળશે એની અંદર આપણે એની ચર્ચા કરવા વાળા છે. અને યોગાનુયોગ એવું બન્યું કે આજે 182 નંબરનો આપણો પૂજ્ય ગુરુદેવશ્રીનો પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં કળશ ચાલે છે અને એ જ વિષય ઉપર આપણે 2-3 દિવસ એની આપણે ચર્ચા, હા આ યોગ બની ગયો. આ કંઈક પહેલેથી પ્લાનિંગ નહોતું કે મેં જે વિચાર કર્યો હતો અને આજે 182 નંબરનો જ યોગાનુયોગ. અક્ષયભાઈએ કીધું હતું કે ભાઈ અમારે પુરુષાર્થ સિદ્ધિ ઉપાય ચાલશે, પણ શું આવ્યું છે શું નહીં એની વાત નથી થઈ અમારે. એ યોગ બન્યો છે, એની અંદર આપણે સ્વાધ્યાય કરીશું, મન લગાવીશું એની અંદર. હવે જરા સમજો, આપણે જે પંચકલ્યાણક મહોત્સવ મનાવવા જઈએ છીએ એની અંદર કોના આ કલ્યાણક મનાવવામાં આવે છે? કોના કલ્યાણક? સમજો એક સામાન્ય રૂપથી અત્યારે બધું સરળતાથી પ્રશ્ન પૂછવામાં આવે છે, બરાબર ને? તીર્થંકર ભગવાનના કલ્યાણક જોવામાં આવે છે. તીર્થંકર ભગવાનને કેમ કલ્યાણક જોવામાં આવે છે? જો સમજો બરોબર, તીર્થંકર ભગવાનના જીવને કલ્યાણક જોવામાં આવે છે. એમ ભાઈ પાછું શું ફરક પડ્યું? એટલે ફરક પડ્યું આપણે એને સમજીએ છીએ કે જે જીવ તીર્થંકર થવાનો છે તો કહે છે કે એને કલ્યાણક જોવામાં આવશે. તો અહીંયા આગળ જે જીવ તીર્થંકર થવાનો છે તેના કલ્યાણક કેમ મનાવવામાં આવે છે? કારણ કે તે જીવે કોઈ વિશિષ્ટ તીર્થંકર પ્રકૃતિનો એને બંધ કર્યો હોય છે. સમજો, તીર્થંકર કોને કહેવાય? તીર્થંકર, તીર્થંકર એટલે શું? તીર્થ એટલે ધર્મ અને કર એટલે પ્રવર્તન કરાવના. તો કે જે ધર્મનું પ્રવર્તન કરાવે તેને તીર્થંકર કહેવામાં આવે છે. અહીંયા આગળ કહે છે કે અહીંયા આગળ આ જીવને, કોઈ એક વિશિષ્ટ જીવને અહીંયા કોઈ તીર્થંકર પ્રકૃતિનો બંધ થયો હોય તો तो बंद थयो होय तो एवा जीव ने आगळ जता एने आवा पंच कल्याणको मनावानो अवसर आवे छे। जगतना जीव देवगण इत्यादि वगैरे ए प्रमाणे जेने कहेवाय के ए प्रमाणे महोत्सव मनावे छे। हवे वर्तमाननी अंदर भरत क्षेत्रमां અને એક ઐરાવત ક્ષેત્રની અંદર એ તો બધાને આપણને ખ્યાલ છે કે અહીંયા આગળ જે તીર્થંકર થાય તે પાંચ કલ્યાણક વાળા તીર્થંકર થાય, અને પાંચ કલ્યાણક વાળા તીર્થંકર થાય એનો અર્થ એ થઈ ગયો કે એ તીર્થંકર પ્રકૃતિ પહેલા બાંધીને આવ્યો છે, એના જ અહીંયા આગળ પાંચ કલ્યાણક મનાવવામાં આવશે। તીર્થંકરનું થોડું સ્વરૂપ પછી લઈશું આપણે, પહેલા આપણે વિષય ચાલુ કરીએ પછી એની ચર્ચા કરીશું। હવે સમજજો, હવે એ જીવને જે તીર્થંકર પ્રકૃતિનો જે બંધ હોય તો કે છે કે એવી સત્તાવાળા જીવને જેને અહીંયા આગળ આ પાંચ કલ્યાણક અહીંયા આગળ એના મનાવવામાં આવે છે, તો અહીંયા આગળ કહે છે કે એ જે તીર્થંકર પ્રકૃતિનો જે બંધ થયો એ તીર્થંકર પ્રકૃતિનો બંધ કયા ભાવથી થયો છે, તો અહીંયા આગળ શાસ્ત્રની અંદર તત્વાર સૂત્ર છઠ્ઠા અધ્યાયની અંદર 24માં નંબરનું સૂત્ર છે, એની અંદર આચાર્ય ઉમા સ્વામી દેવ કહે છે કે જે જીવને અહીંયા આગળ દર્શન વિશુદ્ધિ ભાવના જોવામાં આવે છે એવી ષોડશ કારણ ભાવના અહીંયા જેને પ્રગટ થતી જોવામાં આવે છે એવા જીવને તીર્થંકર પ્રકૃતિના આશ્રવનું કારણ બને છે। તીર્થંકર પ્રકૃતિના આશ્રવનું કારણ શું? તો કહે છે કે દર્શન વિશુદ્ધિ આદિ ષોડશ કારણ ભાવના તે તીર્થંકર પ્રકૃતિના આશ્રવનું કારણ જોવામાં આવે છે। કારણ કે તીર્થંકર બનવું એટલે ત્યાં એ પ્રમાણેનો ઉદય આવે, તો ઉદય આવ્યા પહેલા એનો બંધ થવો જરૂરી છે। તો કે છે કે બંધ માટે એવા કારણની જરૂર છે। તો કે છે કે બંધ માટે એવા કયા કારણની જરૂર છે? તો કે દર્શન વિશુદ્ધિ જે ભાવના જે છે, તો કે છે કે એ ભાવનાથી એને તીર્થંકર પ્રકૃતિનો બંધ થાય છે। બરોબર, હવે સમજજો, ત્રણ ચીજ છે, ત્રણ શબ્દ છે, એક સમ્યક દર્શન, એક દર્શન વિશુદ્ધિ આદિ ભાવના, અને એક છે દર્શન પ્રતિમા। આ બધા જીનાગમની અંદર અલગ અલગ શબ્દ આવે એનો શું અર્થ છે આપણને ખ્યાલમાં રહે। એક તો સમ્યક દર્શન, દર્શન વિશુદ્ધિ આદિ ભાવના અને સમ્યક દર્શન, અહીંયા વાત કઈ ચાલે છે? અહીંયા વાત કઈ ચાલે છે કે કયા જીવને તીર્થંકર પ્રકૃતિનો આશ્રવ થાય છે, બંધ થાય છે? તો કે છે કે એવા પરિણામ કે એવા અહીંયા દર્શન વિશુદ્ધિ આદિ જેણે ભાવના ભાવી હોય તેને અહીંયા આગળ દર્શન જેને કહેવાય કે તીર્થંકર પ્રકૃતિનો આશ્રવ થઈને અહીંયા આગળ એને બંધ થાય છે। તો સૌથી પહેલો નિયમ એ છે કે તીર્થંકર પ્રકૃતિનો આશ્રવ સમ્યક દ્રષ્ટિ જીવને જ થાય છે। આ નિયમ કેટલાક પ્રકૃતિના નિયમ છે, થોડી વચ્ચે વાત યાદ આવે તો કહી દઉં છું। 148 કર્મની પ્રકૃતિ છે, એ 148 કર્મની પ્રકૃતિમાં ત્રણ પ્રકૃતિ એવી છે કે જેને મિથ્યા દ્રષ્ટિને મુલાકાત જ નથી થતી, જેને કહેવાય કે તે ત્રણ પ્રકૃતિ એ મિથ્યા દ્રષ્ટિને આશ્રવનું ક્યારે પણ કારણ થતું જ નથી। એમાં એક પ્રકૃતિ છે તીર્થંકર પ્રકૃતિ, બીજી છે આહારક શરીર, અને ત્રીજી છે આહારક આંગો પાંખ। આ ત્રણ પ્રકૃતિ છે, એમાં આહારક શરીર અને આહારક પાંગો પાંગ, તો કે છે કે એનો બંધ ક્યાં થાય છે? તો કે એનો બંધ 7મા અને 8મા ગુણ સ્થાનમાં થાય છે, અને એનો ઉદય ક્યારે આવશે? તો કે 6ઠ્ઠા ગુણ સ્થાનમાં એનો ઉદય આવશે। અને તીર્થંકર પ્રકૃતિનો બંધ ક્યારે થશે? તો કે છે કે 4ઠા ગુણ સ્થાનથી લઈને 7મા ગુણ સ્થાનની વચ્ચે, અને એના 8મા ભાગના 6ઠ્ઠા ગુણ સ્થાન સુધી બંધ થાય છે, એની ચર્ચા પછી જોઈશું। અહીંયા આગળ એમ કહેવા માંગીએ છીએ, વાત એ ચાલે છે કે સમ્યક દર્શન વગર, તો કે છે કે આ ત્રણ પ્રકૃતિની જેને કહેવાય કે આ મિથ્યા દ્રષ્ટિને એનો આશ્રવ થતો નથી, કારણ કે એવી જાતના એને પરિણામ નથી। મૂળ વાત એ પરિણામ લાવવા પડશે ને, વાત એવી ચાલે છે આપણે પરિણામ ની ચાલશે, કારણ કે એનો આશ્રવ થયો ને પ્રકૃતિનો, તો અહીંયા જીવમાં એવી જાતના પરિણામ જોવામાં આવશે। તો કે છે કે એવી જાતના પરિણામ મિથ્યા દ્રષ્ટિને જોવામાં આવતા નથી। તો એક સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા એ તીર્થંકર પ્રકૃતિના આશ્રવનું કારણ કરે છે। તો કે છે કે એ સેનાથી કરશે, એ સેનાથી કરશે? તો સમજો, સમ્યક દર્શન વગર તો એ પ્રકૃતિ આવતી નથી, પરંતુ એક બીજી વાત સાંભળી લેજો, સમ્યક દર્શનથી પણ તે પ્રકૃતિ આવતી નથી। શું કીધું? સમ્યક દર્શન વગર તો તે આવતી નથી, પરંતુ સમ્યક દર્શનથી પણ તે આવતી નથી। એટલે છે કે સમ્યક દર્શન થી તે કેમ નથી આવતી, કારણ કે સમ્યક દર્શન તો વિતરાગ રૂપ પરિણામ છે, સમ્યક દર્શન તો શ્રદ્ધાન રૂપ પરિણામ છે, એનાથી તીર્થંકર પ્રકૃતિ નો આશ્રમ ના થાય. જે ભાવ ધર્મ હોય, જે ધર્મરૂપ પરિણામ છે, આત્માના અવલંબને જે વિતરાગ દશા જે પરિણામ છે, જે રત્નત્રયના પરિણામ છે, બીજો એક શબ્દ જોડી દઈએ, જે નિશ્ચય રત્નત્રયના જે પરિણામ છે, એનાથી કોઈ પણ પ્રકૃતિનો આ જીવને બંધ ન થાય. કારણ કે એ પરિણામ તો બંધથી છૂટવાનું કારણ બને, એટલે બંધાવાનું કારણ ન બને. ઠીક છે, આટલું ક્લિયર. હવે તમે મને એમ કહો કે જે સમ્યક દર્શન છે તે કયા ગુણની પર્યાય છે? સમ્યક દર્શન, આપણે ત્રણ ચીજ લીધી હતી ને, કઈ કઈ લીધી હતી? સમ્યક દર્શન, દર્શન વિશુદ્ધિ આદિ ભાવના અને દર્શન પ્રતિમા, આ ત્રણ ચીજ લીધી. એમાં જે સમ્યક દર્શન છે, એ સમ્યક દર્શન કયા ગુણની પર્યાય કીધી આપણે? શ્રદ્ધાનું. અને દર્શન વિશુદ્ધિ ભાવના કયા ગુણની પર્યાય છે? કયા ગુણની પર્યાય છે? તો ચારિત્ર ગુણની પર્યાય છે. હવે સાંભળજો, જે દર્શન વિશુદ્ધિ ભાવના જે છે, તે ચારિત્ર ગુણનું વિભાવ રૂપ પરિણામ છે. અને ત્રીજી વાત છે, દર્શન પ્રતિમા જે છે, તે ચારિત્રનું સ્વભાવ વિભાવ રૂપ મિશ્ર પરિણામ છે. ફરક પડ્યો, ખ્યાલ આવ્યો? દર્શન પ્રતિમા જે છે, તે ચારિત્ર ગુણનું સ્વભાવ રૂપ અને વિભાવ રૂપ મિશ્ર પરિણામ, એ મિશ્ર અવસ્થાને દર્શન પ્રતિમા કહેવામાં આવે છે. તે તો પાંચમા ગુણસ્થાન વાળા જીવને જોવામાં આવશે. દર્શન પ્રતિમા જે છે, તે તો પાંચમા ગુણસ્થાન વાળા જોવાને આવશે. સમ્યક દર્શન જે છે, તે એની પ્રાપ્તિ ચોથા ગુણસ્થાન થી લઈને સાતમા ગુણસ્થાન સુધી વચ્ચે કોઈને પણ થાય, પરંતુ આ દર્શન વિશુદ્ધિ ભાવના ક્યાં સુધી જોવામાં આવશે? તો કે છે કે એ આશ્રમનું કારણ ક્યાં સુધી થાય છે? તો કે છે કે આઠમા ગુણસ્થાનના છઠ્ઠા ભાગ સુધી. તો આઠમા ગુણસ્થાનના છઠ્ઠા ભાગ સુધી જોવામાં આવશે. તો કે છે કે એવી ભાવના ક્યાં જોવામાં આવશે? તો કે એવી બુદ્ધિપૂર્વક કે અબુદ્ધિપૂર્વક ભાવના આઠમા ગુણસ્થાનના છઠ્ઠા ભાગ સુધી જોવામાં આવશે. ખ્યાલ આવે છે આટલો? સમ્યક દર્શન, દર્શન વિશુદ્ધિ ભાવના અને દર્શન પ્રતિમા. તો કે છે કે આ ત્રણ ની અંદર આ પ્રમાણે ડિફરન્સ જોવામાં આવે છે. હવે દર્શન વિશુદ્ધિ ભાવના જે છે, એ દર્શન વિશુદ્ધિ ભાવનાની અંદર સૌથી પહેલી ભાવના કઈ છે? તો કે આ જે નામ બોલી રહ્યા છે ને આપણે, કે છે કે એ દર્શન વિશુદ્ધિ ભાવના. પૂજા આવે છે ને, પૂજા આપણે બધા ભણાવી છે, તેની પૂજા ભણાવીએ છીએ આપણે. શેની પૂજા ભણાવીએ છીએ? કેમ સભા શાંત? તમે કઈ કહશો ને એટલે ખ્યાલ આવશે મને પણ, બરોબર ને? હા બોલો, બહેનો માંથી બોલો, કારણ કે પૂજા પાછા બહેનો જ ભણાવે. ભાઈઓ પાસે ટાઈમ ના હોય, પણ ભાઈએ કીધું છે કે ભાઈ મંદિર બની જશે ને, એટલે અમે બધા પૂજા ભણાવીશું, બરોબર ને? વાંધો નથી. હા ભાઈ, આપણે શેમાં આવે છે આ ગોળસ કારણ ભાવનાની આપણે શું ભણાવીએ છીએ? પૂજા ભણાવી. શું ભણાવીએ છીએ? દર્શન વિશુદ્ધિ ભાવના ભાઈ સોલહ તીર્થંકર પદ પાય. જો એક અજ્ઞાન પહેલા બહુ ચાલતું હતું, પહેલા એ અજ્ઞાન ચાલતું હતું કે આ સોલહ તીર્થંકર પદ પાય એટલે સોળમા શાંતિનાથ ભગવાન ની પૂજા કરી. હા, એવી રીતે બહુ ચાલતું હતું. અમે બી નાના હતા ત્યારે અમે આમ જ સમજતા હતા, અને ઘરે બી આવી તો શીખવાડવા હતા, કારણ કે ખ્યાલ નતો બધા. દર્શન વિશુદ્ધિ ભાવના ભાઈ મુખ્ય રૂપથી આપણે દસ લક્ષણ પર્વમાં આપણે ભણાવીએ છીએ કે દર્શ વિશુદ્ધિ ભાવના ભાઈ સોલહ તીર્થંકર પદ પાય. પછી પરમ ગુરુ હોય, જય જય નાથ પરમ ગુરુ હોય, પણ પરમ ગુરુ શું હોય? પેલા તો સોળમા શાંતિનાથની આ પૂજા ભણાવવામાં આવે છે કે કોની પૂજા ભણાવવામાં આવે છે, એનું આપણને જ્ઞાન હોવું આવશ્યક છે. હવે વાત તો એ છે કે જે પૂજા ભણાવવામાં આવે છે તેમાં શાંતિનાથ તો આવી ગયા. સાંભળજો જરા, ઉપયોગ લગાવજો. જેમાં પૂજા ભણાવવામાં આવે છે, તો કે છે હકીકતમાં તો શાંતિનાથ ભગવાનની પૂજા ભણાવવામાં આવે છે, પણ એમાં બે વાત છે. એકલા શાંતિનાથ ભગવાન ન આવ્યા, એમાં જેટલા પણ વિતરાગી દેવ છે એ બધા આવી ગયા. કારણ કે ષોડશ કારણના ન વ્રત હોય છે, ન પૂજા હોય છે. સાંભળી લેજો બરોબર, ષોડશ કારણ તો ભાવના છે, તે તો વિભાવરૂપ છે, અને વિભાવની ક્યારે પૂજા ન હોય. વિતરાગતાની પૂજા હોય, વિભાવની પૂજા ના હોય, માટે ષોડશ કારણ ભાવનાની જે આપણે પૂજા ભણાઈએ છીએ, એવો જે શબ્દ પ્રયોગ જે પ્રચલિત થઈ ગયો છે, એની અંદર ભાવ આપણે સમજવાનો છે કે પૂર્વની અંદર એણે જેને ભાવના ભાવી હતી કે કોણે ભાવી હતી તો કે છે કે એવા તીર્થંકરના જીવે જે પૂર્વમાં એવી ભાવના ભાવી હતી જેના કારણે આ તીર્થંકર પ્રકૃતિનો આશ્રય થયો છે અને હવે અહીંયા આગળ જે વિતરાગ દશાને પ્રાપ્ત થયા છે એવા વિતરાગી દેવની પૂજા ભણાવવામાં આવે છે અને એ વિતરાગી દેવ જેનામાં એ વિતરાગતા સર્વજ્ઞતા લક્ષણ છે તો કે છે કે એવા દેવની પૂજા ભણાવવામાં આવે છે એમાં 24 તીર્થંકર સમાહિત જોવામાં આવે છે બરોબર હવે જુઓ એ ભાવનાઓ કઈ છે જો રત્નકરણ શ્રાવકાચાર ગ્રંથ છે અને રત્નકરણ શ્રાવકાચાર ગ્રંથની અંદર ભાવના અધિકાર છે અને એ ભાવના અધિકારની અંદર 16 કારણ ભાવનાનું પાકું એક પ્રકરણ છે તમારે આ પાસે ઘણો સમય છે પ્રતિષ્ઠા થાય ત્યાં સુધીનો આ બધા ઘરે જઈને સ્વાધ્યાય કરજો આ તમારું હોમવર્ક અને એની અંદર 90 પાના છે કેટલા પાના છે અક્ષયભાઈ હા 90 પાના ભરીને અહીંયા 16 કારણ ભાવનાનું આની અંદર વર્ણન કરવામાં આવ્યું છે આપણે 90 મિનિટમાં પૂરું કરવાનું છે ખ્યાલ આવે છે કે નહીં હા એટલે એ પ્રમાણે કેટલાક બિંદુ ચાલશે અને એ બિંદુના આધારે આપણે આની અંદર ચર્ચા કરવાની છે દર્શન વિશુદ્ધિ ભાવનાની અંદર દર્શન વિશુદ્ધિ બીજી વિનય સંપન્નતા શીલ વ્રતની અંદર અનિતા અનતિચાર એટલે દોષ ન લગાવો અભિક્ષણ જ્ઞાન ઉપયોગ સંવેગ શક્તિ અનુસાર ત્યાગ શક્તિ અનુસાર તપ સાધુ સમાધિ વૈયાવૃત્તિ અર્યંત ભક્તિ આચાર્ય ભક્તિ બહુશ્રુત ભક્તિ પ્રવચન ભક્તિ આવશ્યક પરિહારી માર્ગ પ્રભાવના અને પ્રવચન વાત્સલ્ય આ પ્રમાણે 16 કારણ ભાવના એટલે કે આ 16 ભાવના જોવામાં આવે છે બરાબર ને હવે આ 16 ભાવનાની અંદર સૌથી પહેલી કઈ છે દર્શન વિશુદ્ધિ ભાવના હવે દર્શન વિશુદ્ધિ ભાવનામાં આ જીવને કેવા જાતના પરિણામ જોવામાં આવે છે તો એ અહીંયા આગળ આપણે અહીંયા આગળ પ્રકરણ અનુસાર શરૂ કરીએ છીએ આ એની ભૂમિકા બનાવી પ્લેટફોર્મ બનાવી આપણું પ્રકરણ કયા હિસાબે અહીંયા આગળ ચાલવા વાળું છે એ આપણને જ્ઞાનમાં હોવું જોઈએ હવે જો એની અંદર દર્શન વિશુદ્ધિ ભાવના પહેલી ભાવના છે દર્શન વિશુદ્ધિ એટલે શું દર્શન વિશુદ્ધિ એટલે આજના જે 182 નંબરનો શ્લોક આવ્યો ને એની અંદર સમ્યક દર્શનના અતિચાર બરાબર ને એ પ્રમાણે છે તો સમ્યક દર્શનમાં આવી ટાઈપના દોષ હોય તો એને અતિચાર કહેવામાં આવે છે તો એના 5 બિંદુ બનાવીને પુરુષાર્થ સિદ્ધિ ઉપાયની અંદર તેની ચર્ચા કરવામાં આવી છે અહીંયા ગ્રંથોની અંદર એને શંકાદી આદિ 8 દોષોના માધ્યમથી એ અતિચારોની આની અંદર જીનાગમની અંદર ચર્ચા કરવામાં આવી છે તો કે છે કે જેને સમ્યક દર્શન થયું હોય તો એવા જીવને 25 પ્રકારના દોષનો અભાવ જોવામાં આવે છે નંબર 1 દર્શન વિશુદ્ધિ એટલે શું કે જેને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ હોય આત્માના અવલંબને અહીંયા આગળ જે શ્રદ્ધાવણનું નિર્મલ પરિણમન થયું હોય એવા જીવને પોતાની ભૂમિકાની અંદર 25 પ્રકારના દોષનો ત્યાગ જોવામાં આવે છે એ 25 પ્રકારના દોષ કયા છે તો કે છે કે 8 પ્રકારના મદ 8 પ્રકારના શંકા આદિ દોષ શંકા આદિ કીધું 8 પ્રકારના 8 × 16 6 પ્રકારના અનાયતન નો ત્યાગ એટલે કે એ દોષ છે અનાયતન એ તો દોષ છે અનાયતન એટલે શું અનાયતન એટલે પૂજવા લાયક સ્થાન અનાયતન એટલે પૂજવા લાયક સ્થાન સોરી આયતન એટલે પૂજવા લાયક સ્થાન અને એનો જેને કહેવાય કે જે પૂજવા લાયક સ્થાન નથી તેને અનાયતન કહેવામાં આવે બરાબર એટલે 8 મદ 8 પ્રકારના શંકા આદિ દોષ 8 × 16 અને પછી 6 અહીંયા આગળ અનાયતન અને 3 મૂળતા આ પ્રમાણે 25 પ્રકારના દોષનો ત્યાગ જોવામાં આવે છે એવા અહીંયા આગળ જે પરિણામ જોવામાં આવે છે એવા અહીંયા જે શુભ વિકલ્પરૂપ પરિણામ જોવામાં આવે છે તો કે છે કે એને અહીંયા આગળ દર્શનની વિશુદ્ધિ કહેવામાં આવે છે ખ્યાલ આવે છે વિષય કેવી રીતે ચાલે છે કે મતલબ અહીંયા જે સમ્યક દર્શન થયું તો સમ્યક દર્શન થયું તેની પરિણતિમાં ફરક શું પડ્યો તો કે છે કે સમ્યક દર્શન થયું એટલે કે આત્માની પ્રતીતિ થઈ જ્ઞાન તરફથી વાત કરીએ તો નિર્વિકલ્પ અનુભૂતિ થઈ તો કે હવે ફરક શું પડ્યો તો કે છે કે એના જીવનની અંદર આ 25 પ્રકારના દોષ જોવામાં આવતા નથી એવી જાતની અહીંયા આગળ પરિણતિની અંદર જે વિશુદ્ધિ જોવામાં આવે છે તેને દર્શન વિશુદ્ધિ ભાવના કહેવામાં આવે છે એની અંદર જે 8 શંકા આદિ દોષ છે 8 શંકા આદિ દોષ છે એના અભાવમાં સમ્યક દ્રષ્ટિ ધર્માત્માને આઠ ગુણ પ્રગટ થાય છે. આઠ શંકા આદિ દોષના અભાવમાં સમ્યક દ્રષ્ટિ ધર્માત્માને આઠ ગુણ પ્રગટ થાય છે. એની અંદર સૌથી પહેલો ગુણ છે નિસંકિત અંગ. કયો ગુણ છે? નિસંકિત અંગ. હવે આપણે જોઉં એ આઠ ગુણની આપણે અહીંયા આગળ ચર્ચા કરીશું. સૌથી પહેલા નિસંકિત એટલે શું? સંકિત નો અભાવ એને નિસંકિત કહેવામાં આવે. પણ શંકા નો અભાવમાં શંકા એટલે શું? એક તો શંકા એટલે સંદેહ અને શંકા એટલે ભય. બે શબ્દ, શંકા એટલે સંદેહ અને શંકા એટલે ભય. તો કીધું કે અહીંયા આગળ જે સમ્યક દ્રષ્ટિ જેને આત્માનો અનુભવ થયો છે એવા જીવ એને નિસંકિત અંગ પ્રગટ થયો છે. એટલે શું? તો કે છે કે એને હવે જીન તત્વોમાં સંદેહ જોવામાં આવતો નથી, નંબર એક વાત. અને એને કોઈ પણ પ્રકારના ભય જોવામાં આવતા નથી, એટલે એ નિર્ભય થઈ ગયો કહેવામાં આવે. એ સાત પ્રકારના ભયની ચર્ચા જીનાગમની અંદર પ્રસિદ્ધ છે. આલોક ભય, પરલોક ભય, મરણ ભય, વેદના ભય, અરક્ષા ભય, અગુપ્તિ ભય અને આકસ્મિક ભય. તો કે છે કે આ સાત પ્રકારના ભયથી સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા જેને કહેવાય એ ભયથી રહિત એનું પરિણમન જોવામાં આવે છે. હવે સાંભળજો એક એક ચીજ. સૌથી પહેલા ભય કેમ ઉત્પન્ન થાય છે? હવે એનું આપણે એના વિષયની અંદર આપણે જોઈએ કે આ જીવને અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવને એ કહે છે કે અહીંયા આગળ ભય કેમ ઉત્પન્ન થાય છે. જો વાત આપણે કઈ ચાલે છે, સમ્યક દ્રષ્ટિ જીવ એને દર્શન વિશુદ્ધિ ભાવના, દર્શન વિશુદ્ધિ ભાવનાની અંદર 25 દોષથી રહિત એની વિશુદ્ધિ જોવામાં આવે છે. એ 25 દોષથી રહિતની અંદર એક એને જે નિસંકિત અંગ પ્રગટ થયો છે એની ચર્ચા ચાલે છે. અને એ નિસંકિત અંગની અંદર સપ્ત ભયથી રહિત, તો એ સાત ભય શું છે અને એનાથી રહિત પણ એની વિશુદ્ધિ શું છે એની ચર્ચા ચાલે છે. સમરી ખ્યાલ આવ્યો? હવે જુઓ સૌથી પહેલા ભય કેમ ઉત્પન્ન થાય છે? તો સામાન્ય વાત એમ કહેવામાં આવશે કે ભય પ્રકૃતિના ઉદયમાં ભય જોવામાં આવે. લાઠી સંહિતાની અંદર ચર્ચા કરવામાં આવી છે કે આ જીવને મિથ્યાત્વને કારણે ભય જોવામાં આવે છે. સાંભળજો જરા શું કીધું. એક બાજુ એમ કહેવામાં આવે ભય પ્રકૃતિ એ તો ચારિત્ર ગુણમાં, ચારિત્રમાં મોહમાં જશે. તો કે છે કે એ તો ભય પ્રકૃતિના ઉદયમાં આ જીવને ભય જોવામાં આવે છે. ક્યાં સ્પેશિયલ વાત કરી કે મિથ્યાત્માના કારણે આ જીવને ભય જોવામાં આવે? તો કે મિથ્યાત્માના કારણે કેવા પ્રકારનો ભય જોવામાં આવે છે? તો કે છે કે આ લોક સંબંધીનો ભય જોવામાં આવે. આ લોક સંબંધીનો ભય એટલે શું? આ લોક ભય એટલે શું? આ લોક ભય એટલે શું? કે વર્તમાનની અંદર આપણે અહીંયા આગળ જન્મ ધારણ કર્યો છે, તો આ લોકની અંદર જે આપણો જન્મ ધારણ થયો છે, તો આપણી સહજ એવી માન્યતા મિથ્યા દ્રષ્ટિની જોવામાં આવે છે કે વર્તમાનની અંદર હું ઠીક ઠાક તો રહીશ કે નહીં, અમારું શરીર તો ઠીક ઠાક રહેશે કે નહીં, અરે અમારા બૈરા છોકરા તો મારા ઠીક ઠાક મારી સાથે રહેશે કે નહીં, અરે કુટુંબ પરિવાર તો સાથે રહેશે કે નહીં, આ ધંધા વેપાર તો બરોબર મારા ચાલશે કે નહીં, આ પદ મારા ચાલશે કે નહીં, આ પ્રમાણે અનેક પ્રકારના ભય એને નિરંતર જોવામાં આવે છે. સમજો એક એક ચીજ પાંચ ભાગ વેચી નાખી આપણે. આ લોક ભય સંબંધી પાંચ ભાગ. અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવને મનુષ્ય પર્યાયની મુખ્યતાથી વાત કરીએ તો મુખ્ય રૂપથી પાંચ ચીજની અંદર એને નિરંતર ભય સતાયા કરે છે. કયા કયા ચીજમાં સતાયા છે? એક તો અસમાન જાતિ દ્રવ્ય પર્યાય. જરા ઉપયોગ લગાવો, પ્રેક્ટિકલ પ્રકરણ છે ટોટલી. અને આપણે ભયનું નિવારણ કરવાનું છે. અસમાન જાતિ દ્રવ્ય પર્યાય, કુટુંબ પરિવાર, ધંધો વેપાર, આજીવિકા અર્થે વર્તમાનના પરિગ્રહ અને પુણ્યના ફળમાં મળતા પદ, આ પાંચ ચીજ થઈ ગઈ. હવે તમે દિવસની અંદર આ પ્રમાણે ચિંતન કરજો કે તમને જ્યારે જ્યારે ભય થાય ત્યારે ત્યારે આ કોઈ પણ પ્રકારનો એને વિષય બનવામાં આવશે. જોઈ લેજો તમે આમાંથી, તમે આમાં જ ને આમાં આપણે બધા ગુંજવાયેલા રહીશું. છે કે નહીં? જો સૌથી પહેલા અસમાન જાતિ દ્રવ્ય પર્યાય સંબંધી આપણને ભય શું છે? આ સવારે બધા દોડે છે ને અત્યારે ઠંડીની સિઝનમાં, આ સવારે બધા 5 વાગે ઉભા થઈને દોડ દોડ કરે, બોલો ટેસ્ટ કાઢ્યો હોય અને ડોક્ટર કે કોલેસ્ટ્રોલ આવ્યું છે 270, એટલે નીલેશભાઈ તમારે ઉભા થઈને દોડવું પડશે, એટલે નીલેશભાઈ શું કરે? ચોપાટી જઈને દોડવા જાય. એટલે કે જેટલા પણ દોડે છે બધા ભયાક્રાંત છે. બહુ સમજવા જેવી વાત. જેટલા પણ એક્સરસાઇઝ કરે છે જીમમાં જઈને, અને આ જેને કહેવાય હેલ્થ ક્લબમાં જાય છે, તો કહે છે કે આ ભય ક્લબ છે. ભય ક્લબ અહીંયા બધા એ બધાનો અહીંયા જેને કહેવાય કે ભેટો થવા વાળો છે. કેમ એક્સરસાઇઝ કરે છે? કારણ કે મારી અસમાન જાતિ દ્રવ્ય પર્યાય ચાલી ન જાય. જો ભયનું કારણ શું કીધું? ભયનું કારણ, મૂળ કારણ શું છે? એટલે મિથ્યાત્વ. મિથ્યાત્વ શું છે? કે અસમાન જાતિ દ્રવ્ય પર્યાય તે કોણ? તો કે અસમાન જાતિ દ્રવ્ય પર્યાય આ હું. આ નીલેશ તે કોણ? તો કે છે કે આ હું. નવીનભાઈ? તો કે હું જ નવીનભાઈ. તો અહીંયા આગળ કહે છે કે એવી જ એની માન્યતા પડેલી છે. તો કે નિરંતર એને ભય અહીંયા આગળ પોતાની પરિણતિની અંદર અવ્યક્ત કે વ્યક્ત ભાવે એને પનપતો જ રહે છે. એ પ્રત્યેક સમયે પોતાના આત્માનું મરણ કરી રહ્યો છે. પર્યાય વિચાર કરો, શરીરને સાચવું, ઇન્દ્રિયોને સાચવું. અરે સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા તો ઉપાડ જ કલ્યાણથી એ કરે છે કે પહેલા તો દેહ જ મારો નથી. એટલે કે દેહ જ મારો નથી, દેહથી ભેદ વિજ્ઞાન વર્તતું હોવાથી તેમને અહીંયા આગળ દેહ સંબંધીનો એ ચાલી જવાનો એને કોઈ પણ પ્રકારનો ભય જોવામાં આવતો નથી. વિચાર કરો, અહીંયા આગળ શું વિચાર કરે છે? એટલે આ દેહનું રહેવું, તો કે દેહનું રહેવું, એનું સરખું રહેવું એ સાતા વેદનીને આધીન છે. કે સાતા વેદનીને આવવું હોય તો આવે, સાતા વેદનીને જવું હોય તો જાય. એટલે કે મારા આત્માને કહે છે કે અહીંયા આગળ કોઈ પણ પ્રકારને નડતર રૂપ નથી. એનાથી તો હું જુદો ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા છું. એમ જેને સ્વભાવની દ્રષ્ટિ થઈ છે, ગેર સ્વભાવની દ્રષ્ટિ થઈ હોવાથી એના અસમાન જાતિ દ્રવ્ય પર્યાય સંબંધીનો ભય જોવામાં આવતો નથી. જ્ઞાનીની વિશુદ્ધિ, દર્શન વિશુદ્ધિ ભાવનાની અંદર જ્ઞાનીના પરિણામ, જ્ઞાનીની જ્ઞાનધારા, જ્ઞાનીની વિચારધારા, એક અભિપ્રાય સમ્યક થઈ ગયો છે તો જ્ઞાનીની વિચારધારા અંદરમાં શું કામ કરી રહ્યો છે? એટલે કે ડગલે ને પગલે ન કેવળ પોતાના આત્માને આ અસમાન જાતિ દ્રવ્ય પર્યાયથી ભિન્ન દેખે છે, પણ જગતના જેટલા નિગોરથી માણીને જેટલા પણ સંસારી જીવો છે બધાને અહીંયા આગળ અસમાન જાતિ દ્રવ્ય પર્યાયથી ભિન્ન દેખે છે. જેને પોતાના આત્માને ચેતન્ય સ્વભાવને દેખ્યો તેમ એના જગતના સમસ્ત જીવોને આ પ્રમાણે એનું જ્ઞાન કરે છે. આ પ્રમાણે વસ્તુ સ્વરૂપ અનુસાર એનું ચિંતન હોવાથી એને દેહ સંબંધીનો ભય જોવામાં આવતો નથી. કરાવે છે કે નહીં? કુટુંબ પરિવારનો ભય. કુટુંબ પરિવારમાં ભાઈ શું ભય થતો હશે? કુટુંબ પરિવારમાં જો એક વાત સમજો, 12 વર્ષ લગ્નને થયા હોય, લગ્નને 12 વર્ષ થયા હોય પછી એક છોકરો જન્મે, સમજો તો કેટલી ખુશી હોય. અરે કેટલી ખુશી હોય ઘેર, અરે કેટલી ખુશી હોય. 12 વર્ષે બાબો આવે, એમાં બાબો આવે પાછો, ખ્યાલ આવે છે કે એમાં રૂપાળો આવી જાય ભૂલથી, તો કેટલી ખુશી હોય. અહીંયા આગળ સર્વજ્ઞ ભગવાન કહે છે કે તું મિથ્યા દ્રષ્ટિ છે, તો બાબા આવવાની સાથે ભલે તને ખુશી મનાતી હોય પણ એની સાથે જ એક ભય બીજો ચાલુ થઈ જાય છે કે આ બાબો ચાલ્યો ન જાય. જો આ સંસારનું સ્વરૂપ વિચાર કરો તમે કેમ? હા, કારણ કે એને ખબર છે કે આ બધી પર્યાયો ક્ષણવર્તી છે એનો પણ એને ખ્યાલ છે. દેહ મળ્યો છે તો દેહનો વિયોગ પણ થવાનો છે એને ખ્યાલ છે. એક બાજુ મિથ્યા દ્રષ્ટિ જીવને બાબા આવવાની ખુશી છે, તો બીજી બાજુ અહીંયા આગળ કહે છે, પ્રકૃતિ કહે છે, મોરની કહે છે, હું તો અહીંયા આગળ ઉભો જ છું. અહીંયા આગળ કહે છે કે એ જ વખતે એને ટેન્શન છે. બહુ સમજવા જેવી વાત છે. જે વખતે અહીંયા આગળ સંયોગની અને પ્રાપ્તિ થઈ એ જ વખતે એને ભય ચાલુ થઈ જાય છે. ભલે પેંડા વેચતો હોય, બહારમાં ભલે પેંડા વેચતો હોય, પણ અંદરની અંદર આ મિથ્યાત્મને કારણે આ છોકરો મારો, આ સંયોગ મારો, અને સંયોગ મારાથી વિયોગ ના થઈ જાય તેનો નિરંતર એને ભય, નિરંતર એ ચાલુ જ રહ્યા કરે છે. મિથ્યાત્વ આ સંસારની અંદર આ જીવને કેવા કેવા નાશ નથી કરાવતું, જીવો તો ખરા. પોતાની પર્યાયની અંદર કેટલી હીણી દશા થઈ જાય છે, કેવા ભયને આધીન થઈ જાય છે, અરે કેવા મિથ્યાત્વને આધીન થઈ જાય છે. એનું મૂળ એક જ કારણ છે, પોતાના ચૈતન્ય સ્વભાવી આત્માને નથી જોયો. જ્યાં સુધી અસંયોગી સ્વભાવની દ્રષ્ટિ નહીં થાય ત્યાં સુધી સંયોગ રૂપ દ્રષ્ટિ રહ્યા કરશે ત્યાં સુધી આનો ભય મટવા વાળો. અને દિલીપભાઈ, ભય ત્યાં સુધી મટતો નથી અને પછી એનું ભય એનો ચાલુ થાય છે ને, તો જન્મ થયો તો કે એનાથી વિયોગ ના થાય. ઓર આગળ જઈને એની સગાઈ કરે ને, સગાઈ તો સગાઈ કરે અને કન્યા આવે તો આ કે ભય ચાલુ થઈ ગયો. ફરક તો આને સંસારની અંદર છે. કેમ કેમ પાછું શું થયું? સગાઈ કરી તો એમાં તેનો ભય ચાલુ થઈ ગયો? તૂટી ન જાય. ટેન્શન હોય છે કે નહીં? તૂટી ન જાય. અને પછી આગળ જેને લગ્ન કરે તો એ અને આમ તો બધું જોઈને કર્યું છે, આમ તો એ લોકો એ સારા છે, છોકરી એ સારી છે, પરંતુ અને પરંતુ શું થયું? તો કે લગ્ન કરવાની સાથે જ એક ભય ચાલુ છે કે તૂટી ન જાય, તૂટી નહીં. સર્વજ્ઞ ભગવાન કહે છે કે આ બધા સંબંધો તો તૂટવા વાળા જ છે. સર્વજ્ઞ ભગવાન કહે છે કે આ બધા સંબંધો નો તો વિયોગ થવા વાળો છે. એટલે સર્વજ્ઞ ભગવાન કહે છે કે જ્યાં સુધી તું આ સંયોગોમાં રચ્યો પચ્યો રહી ત્યાં સુધી તું આ જ પ્રમાણે ભયાક્રાંત થયા કરી તું તારું જીવન બરબાદ કરી રહ્યો છે. ગડમતલ ગડમતલ કુટુંબ પરિવાર સરખા રાખવું, આમ રાખવું તેમ રાખવું. અરે શ્રી કૃષ્ણ નો જીવ હતો, શ્રી કૃષ્ણ નો જીવ. અહીંયા આગળ કહે છે કે દ્વારકા નગરી નો સ્વામી હતો, અને દ્વારકા નગરી નો સ્વામી હોવા છતાં પણ મરણ સમયે પોતાના મા બાપ ને પણ બચાવી શક્યો નથી. ત્રણ ખંડ નો અધિપતિ, નારાયણી ની પદવી, છતાં પણ કહે છે કે મરણ સમયે શું થઈ ગયું. અહીંયા આગળ નાનીનાથ ભગવાન ની વાણી માં આવે છે કે બે જ જીવ બચવા વાળા છે, બધા બાકી ભસ્મીભૂત થઈ જવા વાળા છે. એટલે કે અહીંયા આગળ કોઈનું પણ ચાલવા વાળું નથી. આવો જ્ઞાની ધર્માત્મા ને સમ્યક વિચાર હોવાના કારણે એને બહારના સંયોગ નો વિયોગ હોવા છતાં પણ એનો વિયોગ ના કાળ માં પણ એને ન શોક છે, અને આ પ્રમાણે સંયોગ હોવાના કાળ માં પણ એને ભય જોવામાં આવતો નથી. આ પ્રમાણે સમ્યક દ્રષ્ટિ ને આ પ્રમાણે પોતાના પરિણામો ની અંદર વિશુદ્ધિ જોવામાં આવે છે. બીજા બધા બિંદુઓની ચર્ચા આપણે કાલે વિશેષ કરીશું.